હવે એની સાથે સાથે આપણી વૈદિક પરંપરા અને આપણી યોગ ઉપાસનામાં શબ્દની ઉપાસના બતાવી છે, જેને નાદ બ્રહ્મ કહેવામાં આવે છે. અને નાદ બ્રહ્મની અંદર શરૂઆતની અંદર સાધક ઉપાસકે ઓમકારને દીર્ઘ ધ્વનિથી એનો ઉચ્ચાર કરવાનો હોય છે. ઓ એ ઓમકારના ઉચ્ચારથી એના દીર્ઘ ધ્વનિથી ઉત્પન્ન થતા સ્પંદનો અંદર ક્યારે પણ વ્યગ્ર હો ને અશાંત હો દુઃખી હોય ને ત્યારે પલાઠી વાળી એકાંતમાં બેસી ઓમકારના ધ્વનિને દીર્ઘ રીતે ઉચ્ચાર હો જુઓ. એના ઉચ્ચારના સ્પંદનો વડે મન ધીરે 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 શાંત થઈ જતું. એની વ્યગ્રતા, એનું દુઃખ, એની અશાંતિ બહાર નીકળતી દેશે. આ છે નાદ બ્રહ્મની ઉપાસના. અને નાદ બ્રહ્મની ઉપાસનાથી સાધક વ્યવહારિક લૌકિક દુઃખ અને અશાંતિઓ માંથી બહાર નીકળી એ જ ઓમકારના ધ્વનિની, એ જ ઓમકારની શબ્દ બ્રહ્મની ઉપાસના શરીર સુધી આવે અને મોઢાથી અવાજથી એને ઓમકારનો નાદ ધ્વનિ થયા કરે. હો એ ઓમકારની અંદર એક એવી અવસ્થા આવી જશે કે ધીરે ધીરે જેમ વ્યવહાર ભૂલાયો, વ્યવહારની ઉપાધિઓને અશાંતિ ભૂલાઈ ગઈ, એમ શરીરના આવેગો પણ ભૂલાવા માંડશે. એક ઓમકારમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એ ઓમકારની અંદર મોક્ષ આપવાની શક્તિ રહેલી છે. મૃત્યુ પછીના મોક્ષની વાત નથી, જીવંત મોક્ષની વાત છે. જીવતે જીવતા તમને અશાંતિમાંથી મુક્તિ મળે, દુઃખમાંથી બહાર નીકળી જાઓ, વ્યગ્રતા ઉગ્રતા અને આવેશમાંથી તમે બહાર નીકળી આવો, એ પણ એક મુક્તિ છે. અનુભવો છો કે નહીં? કેવી વ્યગ્રતા હોય છે, કેવી ઉગ્રતાનો આવેશ હોય છે, ગુસ્સો, કેવી વાસનાઓની અંધકારની ઘેરી ઝકડામણ હોય છે. આ બધી અનેક મનની અવસ્થા એ જો ઓમકારનું શરણું લઈ લઈએ અને એનો દીર્ઘ ધ્વનિનો ઉચ્ચાર થયા કરે, એના સ્પંદનો દ્વારા, એના માત્ર સ્પંદનોથી જ અંદરની વૃત્તિઓ ધીરે ધીરે આપોઆપ હટી જશે અને મન ચિત્તવૃત્તિ શાંત અને શુદ્ધ બની જશે. મોક્ષદમ ચૈવ, એ છે સોહમ, એ છે ઓમકાર. એ પોતાનું સ્વરૂપ છે, સો અહમ, તે જ હું છું. ઓમકારમાંથી જે ધ્વનિ થાય છે, સ્પંદનો, એમાંથી જે ઉર્જા નીકળે છે, એની અંદર જે એની શક્તિ રહેલી છે, સો અહમ, તે જ હું છું. એની અંદર એ નાદ બ્રહ્મની ઉપાસનાની અંદર જે કંઈ એનો ઓજ છે, તે જ છે, એનું બળ છે, તે હું છું, સો અહમ. અને ઓમકારમાંથી જ પોતાના સ્વરૂપ સુધી પહોંચવા માટે જે સાધના આપેલી છે અને એને જ અહીંયા મહારાજ શ્રી પોતાના શ્રી મુખે કહ્યું સોહમ, પણ એને શબ્દ કહ્યો. સોહમ એ તો બ્રહ્મ છે, પણ સોહમ બ્રહ્મ છે, આત્મતત્વ. પણ અહીંયા આગળ મહારાશ્રીએ એક વાર સોહમને બ્રહ્મ કહ્યો અને બીજી વાર સોહમને શબ્દ પણ કહ્યો. સાધકને પહેલો બ્રહ્મ સુધી પહોંચતા પહેલા, બ્રહ્મને ઓળખાવતા પહેલા શબ્દને ઓળખાવવો પડશે, કેને ઓમકાર કહેવામાં આવે છે. અ ઉ અને મ ત્રણ માત્રામાંથી બનેલો આ છે એનું નામ ઓમકાર છે. પણ એ માત્ર અ ઉ ને મ ત્રણ અક્ષરો નથી, એ આદિ બ્રહ્મ નારાયણનું સ્વરૂપ છે. કોઈ પણ મંત્રના ઉચ્ચાર કે જપને માટે સૌથી પહેલા ઓમકારનો ઉચ્ચાર આવશ્યક છે. કોઈ ભી મંત્ર લો, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમ શિવાય, કોઈ પણ મંત્ર લો, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ લઈ લો, ઓમ ત્ર્યંબકમ યજામહે લઈ લો, ઓમ શ્રી રામ જય રામ જય જય રામ લો, કોઈ પણ મંત્ર, ઓમ એમ હ્રીમ ક્લીમ, કોઈ પણ મંત્ર લઈ લો. એની આગળ ઓમ એ આદ્ય સ્વરૂપ, ઓમ એ આદ્ય શક્તિ છે, આદ્ય સ્વરૂપ છે. અને એટલા માટે એ શબ્દને હંમેશા દરેક મંત્ર પહેલા, એ પણ માત્ર એ શબ્દ નથી, એ તો શબ્દ નહીં કોઈ સાર છે, એને શબ્દ ન કહીએ. જે કોઈ શબ્દે રહ્યા તે શબ્દ જેવા, એ જ કહ્યું અહીંયા કે તમે તે છો. હરિદાસજી મહારાજે પદમાં કહ્યું, જે કોઈ શબ્દે રહ્યા તે શબ્દ જેવા, અને એ જ શબ્દને કહ્યું કે તે જ તમે અને તે જ તમારો માલિક, એ જ તમે છો. આ તત્વ છે આપણી સંસ્કૃતિની, આપણા સનાતન ધર્મનું આ તત્વ જ્ઞાન છે. એની ઉપર બીજું કોઈ જ્ઞાન નથી, એની ઉપર આગળ કશું જવાનું કે પ્રાપ્ત કરવાનું કશું રહેતું જ નથી. યજગત્વા અનિવર્તંતે, આત્મા સુધી પહોંચ્યા પછી, પોતાના સ્વસ્વરૂપ સુધી પહોંચ્યા પછી આ જગતમાં, આ સૃષ્ટિમાં ક્યાંય જવા પણ રહેતું નથી. કે જે પોતાના સ્વરૂપમાં પહોંચી ગયો, બધી યાત્રા એને અંદર મળી ગઈ. તમે જુઓ તુલસીજીએ કાગભૂસુંડીને માટે ઉપસંહારમાં ઉત્તરકાંડની અંદર કે કાગભૂસુંડીને અંતર્મુખ કરી દીધા અને સમસ્ત સૃષ્ટિ બ્રહ્માંડનું દર્શન કરાવી દીધું. ભિન્ન ભિન્ન પ્રતિ ભિન્ન વિધાતા ભિન્ન લોક વિષ્ણુ દેશી ત્રાતા બધે જ, પણ રામ રૂપ દુસર નહીં દેખા. પણ જે રામનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ મેં બીજે ક્યાં નહીં જોયું. આત્મા એ આત્મા છે. યોગ વાસિષ્ઠમાં ભગવાન રામને વસિષ્ઠજી મહારાજ આ જ વસ્તુ બતાવે છે કે રામ આ મનની કલ્પનાઓ દ્વારા સમસ્ત જગત વ્યાપેલું છે. એકોહમ બહુશ્યામ પ્રજાએ ઇતિ અકલ્પયત, હું એકમાંથી અનેક થઉં એવી માત્ર કલ્પના કરી, સંકલ્પ કર્યો અને એમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. અને એટલે સુધી કહે છે વસિષ્ઠજી મહારાજ એક સદગુરુ તરીકે રામને તત્વબોધ આપે છે કે રામ તારા મનનો માનેલો હું તારો ગુરુ અને મારા મનનો માનેલો તું મારો શિષ્ય, બાકી આ જગતમાં કોઈ ગુરુ નથી અને કોઈ શિષ્ય પણ નથી, એકમાત્ર પરમ તત્વ છે અને બધામાં એ એક જ તત્વ છે. અને એ સોહમ, એ શબ્દની ઉપાસના જેણે કરી અને જેણે પોતાના સ્વરૂપને ઓળખ્યું એ પોતામાં ભળી ગયો, પોતે પોતામાં ભળી રહ્યા, પોતે જોયું પોતાનું આપ, અને એમાં પોતે કહેતા, પોતે સુણતા, પોતે પોતાનું બોલ, આત્મા પોતે જ સ્વયં અંદરથી ઉચ્ચાર કરતો હોય અને આત્માની વાણી પોતે આત્મા સ્વયં સાંભળતો હોય, બીજાને સંભળાવવા માટે નહીં. એટલું યાદ રાખજો, આ જે કઈ તત્વબોધ છે એ જેને તત્વની સમજણ પડીને તત્વનું જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું એને પોતાને માટે, બીજાને કહેવા માટે નહીં, પોતાની જાતને સમજવા માટે કે એ જ હું છું અને એ જ મારો માલિક છે. મહારાજે સ્પષ્ટ કહી દીધું કે જે સોહમ શબ્દની અંદર તમે સમજ્યા, તમને સમજાવવામાં આવ્યું, એ પોતે જ તમે છો, બીજું નહીં. અને એ જ તમારો ભગવાન, એ જ તમારો માલિક. તો સોહમ શબ્દની કે તે હું છું, તે એટલે જે વ્યાપક છે અને જે મારામાં છે એ પણ. અને એટલા માટે કહ્યું કે સો અહમ, તે જ હું છું, અંદર છે તે પણ હું છું. અને જેનાથી જન્મ મરણની જે આ લક્ષ ચોરાશી છે એ આપોઆપ તૂટી જશે. માત્ર સમજણ જ એક મોટામાં મોટી કામ કરે છે, બહુ મોટું કામ કરતું સમજણ કામ કરે છે. અને એટલા માટે જ એને મહારાજશ્રીએ કહ્યું કે અમે સમજણને અજવાળે ગળ્યા, સમજણનું અજવાળું થાય, અજવાળું બધે જ પડે. અજવાળું જેમ વસ્તુઓ ઉપર પડે, દિવાલો ઉપર, એમ આપણી ઉપર અજવાળું આવવાનું છે. અને આપણે અજવાળાથી આપણું શરીર પણ દેખાવાનું છે. અને જો સમજણનું અજવાળું અંદર થાય ને, તો જેમ બહારના દીવાથી બહારની બધી વસ્તુઓ દેખાય છે, એમ સમજણનું અજવાળું અંદર થાય તો અંદર જે તત્વ છે એનું દર્શન અવશ્ય થાય. અંદર આંતરદ્રષ્ટિ જેને કહેવાય, કે પોતાની અંદર પોતે ભળ્યો અને પોતે જોયું, પોતાનું આપ, પોતાનું સ્વરૂપ અંદર જોયું. ઉઘાડી વાત છે કે અંધારામાં બેઠા છીએ અને એક દીવો થાય કે એક વીજળીનો ચમકારો થાય, એટલે આજુબાજુનું બધું જેટલું શક્ય એટલું બધું જોઈ લેવાય છે. અને પછી પાછું અંધારું થઈ જાય, વીજળીનો ચમકારો બંધ થાય એટલે પછી પાછું કશું નથી દેખાતું. એમ સમજણનું અજવાળું આપણામાં પોતામાં થવું જોઈએ. અને સમજણ વગર કેવા મનની અંદર આવેશમાં આવી જઈએ છે, કઈ ભાંધરે છે, ગુસ્સામાં, વ્યાકુળતાની અંદર, કંઈક ભયંકર એવી આપત્તિમાં આવી પડ્યા હોય, કશું ભાન રહે છે. માણસ ગમે એટલો સક્ષમ હોય છતાં પણ ભગવાન શંકર પાર્વતી ઉમાને કહે છે, ઉમા એક વસ્તુ સમજી લે, આ જગતમાં કોઈ મૂઢે નથી, કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખો પણ નથી. કેવી રીતે? જગતમાં કોઈ પણ માણસ મૂર્ખ નથી, કોઈ વિદ્વાન નથી. જે વખતે